આત્મસ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીનપદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તે શું કરવા માટે લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખા. તો જ્ઞાની પુરુષોના વચન આધારભૂત છે. વચન સાંભળતા અને જ્ઞાનીનો સ્વીકાર કર્યા પછી વચન આધારભૂત બને છે. તે પહેલા વચન આધારભૂત બનતા નથી. આખી ક્રિયા યોગ અને ઉપયોગની રમત છે. આખી ક્રિયામાં યોગ અને ઉપયોગની રમત ચાલે છે. યોગ એટલે મન વચન કાયાની પરિણતિ પરિસ્થિતિ અને ઉપયોગ એટલે આત્માનો તેના તરફનો ભાવ. જો તાદાત્મ્ય ભાવ થાય તો આશ્રવને બંધ છે અને જો સાક્ષી ભાવ રહે છૂટી જવાય. તો અહીંયા આધારભૂત છે એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે કોમા તે સત્ય છે. 12મી ગુણ સ્થાને કે વર્તતા આત્માને નિધિધ્યાસન રૂપ ધ્યાનમાં શ્રુત જ્ઞાન એટલે મુખ્ય એવા જ્ઞાનીના વચનોનો આશય છે. અત્યારે વચન નથી, વચનનો એક આશય છે કે આ આમ જ છે. એ આશય કેવી રીતે ગોઠવાય? તો કે જે વચનો સાંભળ્યા છે તેનો આત્માની અંદરમાં સ્થિરત્વ બુદ્ધિથી સ્વીકાર થયો હોય ત્યારે એ ધ્યાનની અંદરમાં એ આશય પકડાય કે આ તો આમ જ છે. હવે એ કઈ વચનની જરૂર નથી, એ કઈ અવલંબનની જરૂર નથી, એ કઈ પત્રના નંબરની જરૂર નથી. એટલે તત્વનો તત્વના બોધની વાત કરીએ તો એમણે જે તમને પુસ્તકો આપ્યા છે મને આપ્યું. મેં કીધું મારી પાસે છે કે રાખો કે કોકને આપજો છે. એમાં પહેલો જ પાઠ છે, પહેલો જ પત્ર છે. અસ્તિત્વનો બોધ જે છે એ કેવી રીતે થાય છે? મુશ્કેલી એ છે કે આપણે સાંભળવું ગમે, વાંચવું ગમતું નથી અને વિચારવું તો જરા દૂર છે. તો અહીંયા એ વચનોનો આશય ત્યાં આધારભૂત છે એવું પ્રમાણ જીન માર્ગને વિશે વારંવાર કહ્યું છે. બોધ બીજની પ્રાપ્તિ થયે, નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ થયે, પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે. તો આ મંત્ર છે. મંત્ર કહેતા અંતરના ભાવોની અંદરમાં તેના અર્થ અને એથી આગળ વધીને એનો પરમાર્થ શું છે એ બેક ઓફ અવર માઇન્ડ એપને ચાલુ રહ્યા કરે. બેક ઓફ અવર માઇન્ડ એટલે નીચે છે ઓલા સ્કલ્પ્ટર બનાવ્યું છે કૃપાળુદેવનું, આત્મસિદ્ધિ લખે છે એનું. આત્મસિદ્ધિ લખતી વખતે બેક ઓફ માઇન્ડ શું હતું? સૌભાગભાઈ એમ બેક ઓફ અવર માઇન્ડ આપણને જ્ઞાની પુરુષ હોવો જોઈએ અને વર્તનની અંદરમાં એમના આજ્ઞા અનુસાર ક્રિયા હોવી જોઈએ. તો અહીંયા શબ્દ અધ્યાત્મ અર્થ સુણીને નિર્વિકલ્પ આદર જોરે શબ્દ અધ્યાત્મ ભજના જાણી હાણ ગ્રહણ મતી ધર જોરે. વિવેક ઉભો કરજો, તેના આત્મામાં વિવેક ઉત્પન્ન થવા યોગ્ય છે. છ પદનો પત્ર. તો અહીંયા જે પંચ પરમેષ્ટી જેના અદ્ભુત ગુણો બધા એના ટોટલ મારો તો 108, એ અદ્ભુત ગુણોનું ચિંતવન થાય. તો કે અરિયંતના કેટલા ગુણ, સિદ્ધના કેટલા ગુણ, આચાર્યના કેટલા ગુણ, હવે ગુણ તો આપણે કંઈ ખબર જ નથી. નવકાર તો બોલીએ છીએ પણ ગુણ કયા કયા છે એ કંઈ ખબર નથી. હવે આજે આપણે ઘરે જઈને વાંચીએ તો થાય ખબર નહીં. એ આમાં જ આયા નથી,
તો સારું છે, તમે તમે એક બાકા છો એમાંથી. હું તો મારી વાત કરું, મેં વાંચ્યા છે પણ મને યાદ નથી શું કામનું. તો એ અર્થ ગ્રહણ કરવું અને અલ્ટિમેટ ગોલ એને ગ્રહણ કરતા 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 ચિત્તની અંદરમાં એવા પ્રકારની શાંતિ થઈ જાય કે કોઈ પ્રકારના વિકારો, કોઈ પ્રકારના વિભાવો, કોઈ પ્રકારના વિકલ્પો કાંઈ ના આવે. બિલકુલ શાંતિ રહે, બિલકુલ શાંતિ. જેમ નીરવ રાત્રિની અંદરમાં નથી કોઈ પક્ષીઓનો કલબલાટ, અને પાણી જેમ શાંત સરોવરની અંદરમાં જેમ છે, એવી આત્માના ચિત્તની અવસ્થા થાય એ પરિણામ માટે થઈને મંત્ર છે. બનતા સુધી મોહનલાલજી મહારાજનો એક પત્ર છે અને ઉપદેશામૃતની અંદરમાં એનું વર્ણન છે. પ્રભુશ્રીનું ઉપદેશામૃત છે ને જે, એની અંદરમાં છે કે બધાએ ઉપાયો કર્યા પછી જો ફાવે નહીં તો છેવટે મંત્રનો આશ્રય લેજો એમ કરીને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મૂક્યું છે. પણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહેતા આપણે ચિત્ત પ્રદેશની અંદરમાં પરમ કૃપાળુ દેવનું ચિત્ર એક ઊભું થાય, એમના ગુણોનું આપણને સ્મરણ થાય, એમના તરફ ભક્તિમાં લીનતા થાય, એના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનું નિધિ ધ્યાસન કંઈક મનમાં ચિત્તમાં રમ્યા કરે, આ ક્રિયા થાય તો મંત્ર લાભદાયક છે, આ ક્રિયા ન થાય તો મંત્ર શબ્દ રૂપે માત્ર રહે છે. શબ્દ રૂપે રહેતા મંત્રનું પણ કંઈક પરિણામ ચોક્કસ છે, નથી એમ નહીં, કારણ કે કોઈ પણ ક્રિયા વાંજણી હોતી નથી. પણ આપણે જે ફળની અપેક્ષાથી કરીએ છીએ એ ફળ નથી આવતું, બસ આટલો જ ફેર છે. તો આ ધ્યાનનો એક પ્રકાર છે, જાપ દ્વારા સિદ્ધ થાય છે મનની શાંતિ, વિકલ્પ રહિત દશા, સ્થિર એકાગ્રતા અને સ્થિરતા, આટલી વસ્તુ તરફ આપણે મંત્રના માધ્યમ દ્વારા આપણે આ વાતને પહેલા મનમાં એક ગોઠવી અને પછી આરાધન જો ચાલુ થાય તો ઘણું ઉપયોગી છે. 13, 14 અને 15 24 તીર્થંકરોની વંદના છે. વંદન તેને જ કરી શકીએ છીએ, અર્ચન તેને કરી શકીએ છીએ, સ્તવન તેને કરી શકીએ છીએ. શું 5 પ્રકાર છે બોલો? દર્શન, વંદન, પૂજન, અર્ચન, અર્પણ, અને છેલ્લું અર્પણ એને થાય છે કે જેની પાસેથી આપણે કંઈક જોઈ છે. જગત તરફ આપણને અશરણ ભાવ આવે છે, જગત તરફ ભય ઊભો થાય છે, જગતનો ભય ઊભો થાય છે, ત્યારે આપણે શરણ શોધીએ છીએ. અને જે જગતમાં રહીને, આનાથી મુનિએ શું કર્યું, શ્રેણીક રાજાએ કીધું કે તારો કોઈ નાથ ન હોય તો હું થવા તૈયાર છું. અરે તું પોતે અનાથ છો, હવે તું મારો નાથ કેવી રીતે થઈશ છે ને? જે અનાથ હોય એ બીજાને રક્ષણ આપી શકે? ભય આવે પેલો એ ભાગે, પછી આપણે ભાગવ. પણ જે જગતની વચ્ચે રહીને જે ભયથી રહિત છે, નિર્ભય છે, શપથના પત્રમાં નિર્ભય શબ્દ વાપરો છે, જોઈ લેજે, નિર્ભય છે. એ નિર્ભયતા ક્યારે આવે છે? નિશંકતાથી નિર્ભયતા આવે છે. હવે હમણાં જ હજી લીધો હતો, રવિવારે જ લીધો છે. નિશંકપણું પ્રાપ્ત થાય, મોટી વિટંબણા છે કે આપણે આપણા અસ્તિત્વનો આપણને ભાસ નથી થતો. જે અસ્તિત્વનો ભાસ થાય છે એ અસ્તિત્વ નશ્વર છે, નાશવંત છે, વિનાશી છે, અન્ય દ્રવ્ય છે, એને આપણે આપણું માની બેઠા છીએ. આ કેવી મોટી વિટંબણા છે. જ્ઞાની પુરુષનો બોધ સાંભળ્યા પછી પણ અને એમાં સાંભળતી વખતે પ્રમાણ વચન એમ કહ્યા પછી પણ આપણા ચિત્તની અંદરમાં એવો કોઈ વિચાર નથી આવતો કે આ જે ખોટી માન્યતા રાખીને હું બેઠો છું એમાંથી તો હું કંઈક દૂર જાઉં, એમાંથી તો ખસું, એવું નથી થવું જોઈએ. થવું જોઈએ. જગત અને જગતના વ્યવહારો તો કર્મ અનુસાર ચાલ્યા કરે છે. આપણો વ્યવહાર આપણે ગોઠવી લેવાની જરૂર છે. એ મંત્રનો ઉપાય આપ્યો કૃપાળુદેવ. એમ કે છે, મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. પાપનો ઉદય હોય તો મંત્ર શું કામ કરશે? પાપને નાશ નહીં કરે પણ પાપની હયાતીમાં શાંતિ આપશે. એક મુદ્દો છે. મંત્ર તંત્ર ઔષધ નહીં. ઔષધ એટલે મટી ન જાય કે જેથી પાપ પલાય, પાપ દૂર ન થાય. વિતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય. એ વાણી પણ સમજીએ, એ વાણી પણ સ્વીકારીએ એટલે શ્રદ્ધિએ, અને એ વાણી અનુસાર મનને ફેરવીએ તો કામ. નહીં તો મન તો પૂર્વ સંસ્કારોને અનુસાર ગમે આપણને ઘસડી જાય છે. જ્યાં નો જવું જોઈએ ત્યાં પણ ઘસડી જાય છે. સામાન્ય સજ્જન માણસ ના જાય ત્યાં પણ મન આપણને લઈ જાય. પેલું કોક શેઠ ને પૂછવા આવ્યા. શેઠ છે ઘરમાં? શેઠ સામાયિક કરીને બેઠા છે. એની વહુએ શું જવાબ દીધો? શેઠ ઢેઢવાડે ગયા છે. ખ્યાલ આવે છે? આ મનની પ્રવૃત્તિ છે. એનાથી છૂટીએ છૂટકો છે. એનાથી છૂટીએ છૂટકો છે. આત્મદર્શન વિરલાપ આવે. કાલ વાત થઈ હતી વિરક્ત પ્રગટ કરવું જોઈએ કે આ કરવું જ છે. કોઈ પણ સંજોગોમાં કરવું છે, ગમે તેવી પરિસ્થિતિમાં કરવું છે. કર્મ તો સૌને ઉદયમાં આવવાના છે. હવે કર્મથી બીવાની શું જરૂર છે? અને આપણને કઈ ભગવાન મહાવીરને સંગમે જે કઈ ઉપસર્ગ કર્યા એવા ઉપસર્ગ તો મને તમને નથી આવતા. પછી છતાંય કર્મનો વાંક કરીને આપણે બચી જવું છે, કોકના ઉપર દોડી દેવાનું. તારો પુરુષાર્થ નબળો છે, તું કામ નથી કરતો અને તું કોકના ઉપર ઢોળે છે. તો વંદન એને કરીએ છીએ, પાંચેય પ્રકારની વાત એને કરીએ છીએ કે જેના ઉપર આપણને એક તો વિશ્વાસ છે, જબરજસ્ત વિશ્વાસ છે. આપતો તરીકે તેને નજરમાં રાખીએ છીએ. આ બધું બોલું છું એટલું પગે લાગતી વખતે નથી, પણ શ્રદ્ધામાં ઊંડે ઊંડે એ વસ્તુ પડી છે કે આ તમે શું લખ્યું છે નમોથુણાના પાઠમાં? આખું નમોથુણું તમે જુઓ તો આ જ વાત લખેલી છે. નમોથુણું અર્યંતાણંગ ભગવંતાણંગ આયગરાણંગ તિથયરાણંગ સમંસ બુદ્ધાણંગ પુરુષત્વાણંગ પુરુષ સિંહાણંગ પુરુષવર પુંડરિયાણંગ પુરુષવર ગંધહથિણંગ લોગુત્તમાણંગ. લોગોમાં ઉત્તમ છે. લોગુત્તમાણંગ લોગિયાણંગ લોય પૈવાણંગ લોય પૈજોયગરાણંગ અભયદયાણંગ ચક્કુદયાણંગ મગદયાણંગ શરણદયાણંગ જીવદયાણંગ. હું જીવ છું છતાં મને જીવ આપ્યો છે ને. અભયદયાણંગ જીવદયાણંગ આ બધું જ લખ્યું છે. એવા આ જે 24 તીર્થંકરો થયા કે જે 18 દોષથી રહિત થયા, અનંત ચતુષ્ટયને જેણે પ્રાપ્ત કરી લીધું, હિતોપદેશના જે પોતે કરનાર છે એનો અનંત અનંત ઉપકાર છે. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન તે તો પ્રભુએ આપ્યો એ વર્તુ.
ભાવ ફરે મુક્તિ નજીક છે. ભાવ ફરવા જોઈએ. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્ય અથવા ભાવે જીનવર પૂજીએ. શ્વેતાંબરમાં બે ભાગ છે, ભાવે જીનવર પૂજીએ એ ડેરાવાસી માટે, ભાવે ધર્મ આરાધ્ય સ્થાનકવાસી માટે. શું માંડ્યું છે આ બધું? આઈ કે રાખો મારા ભાઈ, જે કોઈ કરવું હોય એ કરો, અંતરના ભાવ ચોખ્ખા રાખો. વિકલ્પ, આ જે વિકલ્પ છે એ ના ઉઠે કે આમ જુદું ને આમ જુદું. એક મંત્રમાં આપણે સ્થુલીભદ્રનું નામ લઈએ ને દિગંબર વાળા કુંકુંદ નું નામ લઈએ, એ વિકલ્પ બી ના હોવો જોઈએ. બધે બે મહાપુરુષ છે, મહાન પુરુષો છે. કેવી કેવી પરિસ્થિતિની અંદરમાંથી લોક કલ્યાણ માટે કેવું કેવું લખીને ગયા છે, હવેના પલવામાં આવશે જીન શાસનમાં. તો 24 તીર્થંકરોને આ કારણે આપણા નમસ્કાર છે, વંદન છે, ભાવથી વંદન છે. અને ત્યાર પછીના 16 ઓલામાં ચંદ્ર કરતા એ ઉજ્જવળ એટલી શીતળતા આપે છે, એટલી શાંતિ આપે છે, સૂર્યથી પણ અધિક તેજસ્વી એક જબરજસ્ત પુરુષાર્થ આપે છે, જબરજસ્ત ઉર્જા ઉત્પન્ન કરે છે, વીર્ય શક્તિ જગાવે છે. સાગર જેવા ગંભીર, આટલા બધા મહાન હોવા છતાં, આટલી બધી સમર્થતા હોવા છતાં, જેને કોઈ ઉન્મત્તતા નથી, ભેદ નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષોને અમે નમીએ છીએ. આવું 213 લખ્યું છે. આવી આશ્ચર્યની પ્રતિમા હોવા છતાં સાગર જેવા ગંભીર છે. કોઈ પૂછવા આવો તો મુક્તિનો માર્ગ આપીએ, અને ન પૂછવા આવો તો જેવી ભવિતવ્યતા, જગત જેમ છે તેમ છે. હું સમજ્યો છું મારે મારું કામ કરવું છે, હું સમજ્યો છું મારે મારું કામ કરવું છે, મારે જગત સાથે કંઈ લેવા દેવા નથી. તેમ છતાં સર સમગ્ર જગતના જીવો પ્રત્યે કરુણાભાવ છે. કંઈ સમજે તો વિશેષ સારું એમ આપણે માનીએ છીએ, એમ સમજીએ છીએ. કંઈક તથારૂપ તૃષાતુરને પાયાની મહેનત કરજો. આવું લખ્યું છે, તૃષાતુરને પાયાની મહેનત કરજો. પછી એનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરજો. તમને એમ લાગે કે આનામાં કંઈક છે, આગળ વધારીએ. અને જેનામાં ન થાય એવું હોય તો મધ્યસ્થ રહો. તેથી કરીને આપણે કંઈ વિકલ્પ કરવા જેવું નથી કે આપણે આને કીધું છે પણ કંઈ કરતા જ નથી. પછી કરતા ન હોય, ન કરે, હવે તું તારું કરે. બરાબર છે, આવું છે. તો એવા સાગર જેવા ગંભીર એવા સિદ્ધો મને સિદ્ધિ આપો. એમાં બેને રેફરન્સ એમ આપ્યો લોગસનો, સાગર વર ગંભીરા સીધા સિદ્ધિ મમ દિસંત, મને સિદ્ધિ આપો. આગળ
જુદા જુદા નામનું મહત્વ શું?
24 તીર્થંકરો થયા છે આ અવસરણ પર, કાળની અંદરમાં 24 થયા. હવે એ કાળની અંદરમાં 24 થયા, કેને કયા તીર્થંકર સાથે કયા સંબંધ છે, કેવો ઋણાનુબંધ છે એ આપણને ખબર નથી. છે જ છે. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. આપણે કોન્સેપ્ટ જોઈ લ્યો. બીજું, સરયુબેનનું લખેલું એક કેવડી પ્રભુનો સાથ એવું એક પુસ્તક છે,
પોતે પીએચડી થયા છે, શાસ્ત્રના જાણકાર પણ છે અને અંતરંગ સાધના પણ છે એમની. એમણે એમ લખ્યું છે કે કોઈક વખતે આટલા અનાદિકાળની અંદરમાં કોઈક વખતે કોઈક તીર્થંકર તરફથી મુક્તિના માર્ગને સાંભળ્યો છે અને એ માર્ગ સાંભળવાને કારણે એક સમય પણ દેહને આત્મા જુદા છે એવો તે દિવસે જે ભાવ થયો છે તેને કારણે આજે આ મુક્તિના માર્ગની વાતમાં આપણને રસ આવે છે. આ નામ નિક્ષેપનું કારણ એ છે કે જે નામ બતાવવામાં આવ્યા છે એમાં તમને ઋષભદેવ સ્વામી સાથે વધારે, તમને પાર્શનાથ સાથે વધારે, તમને કુથુનાથ સ્વામી સાથે વધારે હોય, સૌને જુદું જુદું હોય, ખબર નથી અત્યારે, કારણ કે આપણને જાતિ સ્મરણ જ્ઞાન નથી. પણ આપણને આપણા ભાવની અંદરમાં એ નામની સાથે કંઈક સંબંધ છે. એટલે ચોવીસે ચોવીસ તીર્થંકરોની જુદી જુદી, એક જ નામ કેમ ન લખ્યું, બધાનું નામ લખ્યું છે. એટલા માટે નામ નિક્ષેપ જે છે, સ્થાપના નિક્ષેપ, નામ નિક્ષેપ, પછી દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, ચાર નિક્ષેપ છે. નિક્ષેપ એ સાધન છે અને સાધ્ય એ આત્મા છે, પોતાનો આત્મા છે. વિગત 753માં લખી છે, વિચારી જજો. પણ તમને કહું, ઋષભદેવ ભગવાનના સ્તવનનું વિવેચન કૃપાળુદેવે કર્યું છે અને બે ચાર વખત પહેલા આપણે એનો રેફરન્સ પણ આવ્યો. એમને સ્તવન કરવાથી, એમની પ્રતિમાના દર્શન કરવાથી મારા આત્માની અંદરમાં તેવો ભાવ જ્યારે જાગે છે ત્યારે કેમ કરીને જાગે છે, શું કામ જાગે છે, કોઈક પ્રકારે એમની સાથેનો ઋણાનુબંધ છે. એ ઋણાનુબંધ હોવા છતાં દરેક વખતે ભાવ કેમ નથી જાગતો, એ પણ છે ને, દરેક વખતે કેમ નથી જાગતો. એ ઋણાનુબંધ હોવા છતાં ઋણાનુબંધની અસર થાય એવા કર્મના આવરણ ન હોય ત્યારે ઋણાનુબંધની અસર થાય છે. આપણે સુકામ રોજે રોજ મંદિરે જઈએ છીએ, સુકામ રોજે રોજ અહીંયા વ્યાખ્યાન સાંભળીએ છીએ, સુકામ રોજે રોજ ઘરમાં દીવો કરીએ છીએ, આરતી કરીએ છીએ, રોજે રોજ સુકામ કરીએ છીએ, એ સાતત્ય રહીએ અને એ સાતત્યમાં કોઈ એક ક્ષણ એવી ઉત્પન્ન થાય કે જ્યાં આપણું અનુસંધાન એમની સાથેનું જે છે એ ફરીથી પાછું ક્યાંક ક્લિક થાય. એ જો ક્લિક થાય તો ડંકો વાગે, એ ક્લિક ન થાય ત્યાં સુધી ડંકો નથી વાગતો. ડંકો વગાડવો છે, રોજ વાગે છે ને, રોજ વાગે છે. હવે આમ તો 5 મિનિટ છે, કઈ વાત કરવી હોય તો કરી લો, નહીં તો આજે વહેલું પૂરું કરી, કોક દી 10-10 મિનિટ મોડું હાલી છે, આજ 5 મિનિટ વહેલું કરી નાખી પૂરું. કઈ પૂછવું હોય, કઈ વાતો કરવી હોય તો કે રિસેપ્ટિવિટી ઇઝ ધ મેઇન થિંગ,
એટલે આત્માના પરિણામો એને સામે
ગ્રહણ કરવાની જે શક્તિ છે એ ગ્રહણ કરવાની શક્તિ એક તરફ છે, પણ મારે ગ્રહણ કરવું છે એવો ભાવ પહેલા હોય તો આગળ વધાય છે. આઠ દ્રષ્ટિની સજાઈમાં શ્રોતાના 8 ગુણની અંદરમાં પહેલો ગુણ જિજ્ઞાસા છે. જો એવી જિજ્ઞાસા હોય કે મારે આ કરવું છે તો થઈ શકે, નહીં તો ના. એટલે રિસેપ્ટિવિટી હોવી જરૂરી છે.
અને એ તો છેલ્લા બે ત્રણ વખતમાં આપણે કહી દીધું કે રિસેપ્ટિવિટી કેમ નથી આવતી, એ ઘણી વાતો કરી લીધી છે આપણે. અનબેરેબલ તો અનાધિકાળમાં કેટલી વાર થઈ ગયું, કેટલી વાર દુઃખનો અનુભવ કરી લીધો. આજે જે કઈ પરિસ્થિતિ છે અત્યારે, કર્મની સ્થિતિ અને સંયોગોની સ્થિતિ છે, એમાં કોઈ પ્રકારે એ કર્મની વાતને, કર્મની સ્થિતિને પણ આ જીવે એમ સ્વીકારી લીધી છે કે આ સંસાર આમ જ હોય. પણ મને શું કામ હોય એવો ભાવ ક્યારેય કર્યો નથી. એવો ભાવ કરી ઊભો થઈ જાય નથી થતું. સાંભળનારમાંય ન થાય, બોલનારમાંય ન થાય. જેને થાય એનું કામ થઈ જાય. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે. આ સાધુ છે. આ બધું સાંભળ્યા પછી અંતર એક વખત વલોવાય. આજે સુધી પાણી વલોવ્યું છે, આપણે વસંતભાઈ બહુ ગાય છે, પાણી વલોવ્યું છે, અંતર વલોવ્યું નથી. છાશ વલોવી તો માખણ થાય છે, એક વખત અંતર વલોવી તો જ્ઞાન ઊભું થાય એમ છે. છાશમાંથી માખણ છૂટું પાડ્યા પછી માખણને છાશમાં ભેળવી દીધું. કેમ? છૂટું થઈ ગયું એટલે. આ બહુ સરસ જવાબ છે આનો. છૂટું થઈ ગયું એટલે જ્ઞાને કરીને આત્મા જો છૂટો પડી જાય તો પછી સંસારમાં ભરતો નથી. જ્ઞાને કરીને જાણો, સમજણ કેળવીએ. આપણી સમજણ કોઈને દેખાડવા માટે નથી, આપણી સમજણ અંદર સમાવા માટે છે. આ સિવાય બીજું શું હોઈ શકે? ધર્મનો પરિણામ શું હોઈ શકે? કહો. પરિસ્થિતિનો સ્વીકાર થાય, ગમતી અણગમતી બંને, વિચારજો. આજનું કામ અહીંયા પૂરું. દસ તો આ મને દેખાય, એક મિનિટ ની વાર છે ભાઈ, લ્યો બોલો. તો દરેક પરિસ્થિતિમાં દાંત કાઢતા શીખો, કારણ કે આત્માનો સ્વભાવ આનંદ સ્વરૂપ છે. દરેક પરિસ્થિતિમાં હસો. Yeah.